શ્રીમદ ભાગવત કથા આંબલીગામ ભાગ બે.
સત્સંગમાં જાશ તો જિંદગી સુધરશે, અને સત્સંગ નથી તો વિવેક હોતો નથી. ભાગવતની કથા સાંભળવા તમે આવ્યા છો. ભાગવતની મર્યાદા રાખીને સાંભળી અને જીવનમાં કંઈક ઉતારીએ, પણ અહીંથી સાંભળીને જેવા જાય કાંઈ કાને ધરીએ નહીં, અને પછી એમ કહો કે પાંચ પાંચ દાડા ભાગવત સાંભળ્યું અને ભાગવતથી કાંઈ થયું નહીં, તો અમારું ભાગવત એમાં શું કરે? બહુ સરસ મજાની કોઈ સંતે લખ્યું, હતી એક સાસુ વહુ. તમારા ગામમાં આવું એવું છે કે નથી? કે આ ગામમાં એવો રિવાજ નથી? હતી એક સાસુ વહુ, અને વાત વાતમાં વેર કરે. સાસુ વહુ જો એક ભૂલ કરે તો હાહુ ત્રણ ના તેર કરે. કથામાં નિત્ય જાય પણ જ્ઞાન કશું કાને ન વધરે. કથામાં નિત્ય જાય પણ જ્ઞાન કશું કાને ન વધરે, તો એની અંતે દુર્ગતિ થાય, એમાં અમારું ભાગવત શું કરે? ખાલી તમારું નથી, કંઈક સ્વીકાર કરીએ. જ્ઞાનનો, વિવેકનો, સત્સંગનો, સાધુની વાતનો. વેપારીનું આવે, હતો એક વેપારી, હતો એક શેઠ, વેપારમાં બહુ ધન હરે. નીતિ અને નીતિ બહુ કરે પણ ગરીબો ના ગળા કરે. વેપારી પણ ગરીબ ના ગળા કરે. કથામાં દરરોજ જાય, રોજ જાય. આવા સાધુ પાસે બે. કથામાં દરરોજ જાય પણ જીવનમાં કશું કાને ન વધરે, તો એની અંતે દુર્ગતિ થાય, તો એમાં અમારું પારાયણ શું કરે? શેઠજીએ ટોપી પહેરી, હાથમાં લાકડી લીધી, પગમાં મોજડી પહેરતા પહેરતા એના મુનિમને કહે, પેલા તે કે શું છે? જે કે દાણા જીરુંની અંદર લાકડાનો સોલ ભેળવી દીધો. તે કે આ શેઠજી ભેળવી દીધો. એમ તે કે રાઈની અંદર ઝીણા ઝીણા કાંકરા ભેળવી દીધા. તે કે આ શેઠ ભેળવી દીધા. બહુ સરસ. ઓલા ઘઉંમાં ઓલા કાંકરા નાખવાના હતા, નાખી દીધા. તે કે ઓલા ચોખ્ખા ઘીમાં ડાલડા ઘી ભેળવી દીધું. તે કે શેઠ ભેળવી, બધું જ કમ્પ્લેટ. તે કે આ બધું. તો કે હાલ હવે ભાગવત બેઠી સાંભળી આપી. શું થાય? અને હવે અમારું આવે. હતો એક કથાકાર. બધાનું આવે ને, તમને એમ થાય કે અમારું કે એનું કઈ કહેતા નથી. હતો એક કથાકાર, ગામડે ગામડે કથા કરે. એવું નથી કે અમારો ઉદ્ધાર જ થઈ જાય. જો અમે સાચા ન હોય અને અમે ખોટે ખોટા બણગા ફૂંકતા હોય તો અમારે નરકમાં જવું પડે. હતો એક કથાકાર, અને ગામડે ગામડે કથા કરે. વાણીના વિલાસમાં શ્રોતાના મન હરે. બીજાને દે જ્ઞાન, બીજાને દે જ્ઞાન પણ પોતે કશું કાને નવ ધરે, તો એની અંતે દુર્ગતિ થાય, એમાં અમારું ભાગવત શું કરે? ભક્તિ જો ધર્મે સહિત હોય તો જ ઉદ્ધાર થાય. આ સત્સંગ છે. સત્સંગ એટલે અરીસો. અહીંયા તો બધું ચોખ્ખું દેખાય કે આપણે કેવા છીએ, આપણે શું કરવું જોઈએ. કર્મરૂપી એક હોટલ એવી છે, બહુ મસ્ત સૂત્ર કોઈ લખ્યું, કર્મરૂપી હોટલ એક એવી છે, એમાં તમારે મેનુ જોઈને ઓર્ડર નથી આપવાના હોતા, ત્યાં તો એ જ પીરસવામાં આવે છે કે જે તમે પોતે રાંધ્યું હોય છે. ખ્યાલ આવે તમને બધા? આપણે જે રાંધ્યું હોય એ જ પીરી જાય. અને ઠાકોરજી કોઈ દાડો કોઈને અન્યાય કરતો નથી. આપણે ભાગ્યવાન છીએ ભક્તો કે કોઈ એક મહાન સત્પુરુષ આપણા ગામમાં પ્રગટ થયા છે, અને એવા સત્પુરુષ કે ભગવાન સાથે વાતો કરતા હતા. પણ કઠણાઈ એ છે કે આપણે એને ઓળખ્યા નથી. કઠણાઈ એ છે, એને તો નથી ઓળખ્યા, પણ આપણે આપણી જાતને પણ નથી ઓળખી કે માણાનો જન્મ મળ્યો છે, શા માટે મળ્યો, કેટલો મોંઘો છે, અને આનાથી હું કરાય હું ન કરાય એ આપણને ખબર નહીં પડતી. ગામડું ગામ, મોટો ગોકળી, બકરા ગાયું ભેંસું, મોટું ધણ માલનો બહુ મોટો વેપારી. આપણા ગામમાં તો ભરવાડ બહુ છે ને, એમાં એને કંઈક ડુંગરાઓમાંથી એક સરસ મજાનો ચમકતો પથ્થર મળી ગયો અને ગમી ગયો કે એને બકરાને ડોકે બાંધી દીધો. મહિનાઓ વ્યતીત થઈ ગયા, એમાં કોઈક વેપારી મુંબઈનો, ઝવેરી સુરતનો કોઈ નીકળ્યો હશે, એ ધાર ઉપર ગાડી લઈને નીકળ્યો, બકરા જોયા, ચમકતો પથ્થર જોયો, ગાડીને બ્રેક મારીને ઓલા ગોકળીને પૂછ્યું કે ભાઈ આ બકરું વેચવું છે? કે બકરા તો વેચવાના જ હોય ને, કે છે તમારે બકરાનું? તો કે મારે લેવું છે. તો કે એમ, કિંમત બોલ. તો કે બાપા બકરાની કિંમત તો હું 500 રૂપિયા લઈ જાઉં. લાય 500 રૂપિયાનું બકરું લીધું તો એટલે ગોકળી ઊભો થયો ને, ઓલું જે દોરડું બાંધ્યું હતું ને પથ્થર, એ છોડવા માંડ્યો ભરવાડ. તો ઓલા શેઠ કે ભાઈ મેં તો આ પથરા સહિત બકરું લીધું જો. કાંઈ વાંધો નહીં, લઈ જાઓ ને શેઠ, હું તો બીજો કથરો લાવીને બાંધી દઈશ. એ શેઠ બકરાને દૂર લઈ ગયા, ઓલો પથ્થર છોડી લીધો, બકરાને કાઢી મૂક્યું. એને બકરાની જરૂર નહોતી મારા બાપ, એને તો પથ્થરની જરૂર હતી. એ હીરો હતો અને એ કરોડો રૂપિયાનો હીરો હતો, કરોડો રૂપિયાનો. મુંબઈમાં લઈ ગયા, એને ઘસાયો, સરસ મજાના પેલ પાડ્યા અને બજારમાં મૂક્યો ને, તો 100 કરોડ રૂપિયા આવ્યા. 100 કરોડ રૂપિયા માલા માલ થઈ ગયો. ક્યારે થયો? ઓળખાણું એને. એટલે ભરવાડ આગળ હતો, એની ગરીબાઈ ગઈ? ગઈ ભાઈ એની ગરીબાઈ? કેમ ન ગઈ? કારણ કે એને ઓળખ્યો નહોતો. આ શેઠ ઓળખી ગયા કે આની આ મૂલ્ય છે, આનો આ કિંમત છે. એમ મારે ને તમારી પાસે અમૂલ્ય હીરો છે. આ હીરો છે. ભગવાન બધાને હીરા તરીકે જન્મ આપે છે, બધાને. પણ ચમક તો એની આવે છે કે જે ઘસાઈ જાય છે, જેમાં પહેલ પડે છે, કિંમત એની થાય. ભાગ્યોદય ન બહુ જન્મ સમર જીતે, અનંત જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે આપણને આ ભાગવત મળે છે, આ કથા મળે. આમાં હરિભજી લેવા જોઈએ, આમાં આપણે આપણા જીવનનું કામ કાઢી લેવું જોઈએ. અમારા નારાયણદાસ હરિજન હરિભગત, એને બહુ સરસ કીધું, સત્વર થઈને હરિભજી લો જન્મારો વહી જાશે જી, બળતા માથી બોકી લેવું કયું છે નારાયણ દાસે જી. સત્વર એટલે જલ્દી ભજન કરી લો. આ બધું બળી રહ્યું છે, આખું જગત હળકી રહ્યું, એમાંથી જરાક આપણે લઈ લઈએ એટલું આપણું છે. આ નાના એવડા આંબળી ગામની અંદર તમે જોવો તો ખરા, આ સાધુ ન હોય તમારા ગામમાં આવું હોય? હે, તમારા ગામમાં આવા ફુગા હોય, આવો માંડવો હોય? આ સાધુ ન હોય તો હોય, આ પાંચ દાડા ગામ ધુમાડો બંધ હોય તો તમે આને શું આપી શકો? શું આપો? આ સાધુને આપણે શું આપીએ? ના, સાધુ એટલે આવ્યા છે કે આ ગામને પવિત્ર કરનારા એ ભગવાનના મહાન મુખ માયતાન બ્રહ્મચર્ય ધરતીમાંથી પ્રગટ થયા છે, એટલે આ સાધુ આવ્યા છે. આપણે જેવા તેવા ગામના નથી ભક્તો. આપણને પાંચ દિવસનો સરસ મજાનો મોકો આપ્યો છે ભગવાન ભજવાનો. અહીંયા કાંઈક આપણે સાંભળી અને આપણા જીવનની અંદર સુખી થવાનો. સત્સંગમાં તો તાકાત છે. રોતે હોય કો હસા દેતા હૈ, રસ્તે હોય કો ખિલા દેતા હૈ, એ સત્સંગ મેં તો વહી તાકાત હૈ. જો એક બાર ચડ જાય તો શૈતાન કો ઇન્સાન બના દેતા હૈ, જીવન સુધરી જાય. ભાગવતની સત્કથા એટલે સુખદેવજી મહારાજ અને પરીક્ષિતનો દિવ્ય સંવાદ. સાત દિવસની અંદર પરીક્ષિત જેવાનો ઉદ્ધાર કરનારી આ મહાન કથા છે. અને એમ કહેવાય છે, સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આનું સતત સેવન કરો, સદા સેવન કરો. આ ભાગવતની કથા અદભુત છે. 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે આની અંદર. અને સુખદેવજી મહારાજની સુત પુરાણીના સિદ્ધાંત પ્રમાણે આમાં શ્લોકે શ્લોકે નહીં પણ શબ્દે શબ્દે અમૃત ભર્યું છે. અને પીવો, પાન કરો. પીબદક ભાગવતમ રસમાલયમ, મોહ રહો રસિકા મોવિ ભાવકા. અને જે ભગવાનની કથા સાંભળે છે ને એ નિષ્પાપ થાય છે. ભાગવતમાં લખ્યું છે, શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠે શૃણુયાદ યસ્તુ ગો સહસ્ત્ર ફલમ લભે. આનો એક શ્લોક કોઈ સાંભળે, એક શ્લોક કોઈ વાંચે તો 1,000 ગાયનું દાન કરવાનું એને પુણ્ય મળે. નિત્ય જો આનો પાઠ કરવામાં આવે, યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ રચય. ભક્તિ આવે છે અને જ્યાં ભક્તિ આવે ને ત્યાં મસ્તી આવે છે. બહુ અદભુત આ કથા છે. સપ્તાહ શ્રવણ વિધિ સુત પુરાણીએ શૌનકાદિક ઋષિઓને કીધો છે, સનકાદિકોએ નારદને કીધો છે. નારદજીને આ કથા સાંભળવાનું મન કેમ થયું? આવો પ્રશ્ન જ્યારે શૌનકાદિક ઋષિએ કર્યો વખતે સુત પુરાણી કહે છે કે મુનિઓ સાંભળો, બદ્રીનારાયણના વનની અંદર પહાડોની અંદર બરફીલા શિખરોમાં નારદજી એકદમ વ્યગ્ર ભગ્ન હૃદય ચિંતિત હૃદય આમથી આમ ફરતા હતા. એમાં સનકાદિકોને જોયા. સનકાદિકે નારદને કીધું, કથમ ચિંતા તુરો ભવાન, કથમ બ્રહ્મો, આ તારું મોઢું કેમ પડી ગયું છે? તું કેમ ચિંતામાં છો? ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ, તું આટલો બધો ઝડપથી ક્યાં જા છો, ક્યાંથી આવે છો? મોઢાની ત્રણ સ્થિતિ હોય છે, તમને ઘરમાં રોજ અનુભવ થતો હોય. મુખની ત્રણ સ્થિતિ, એક તો છડી જવું, બીજું પડી જવું, અને ત્રીજું મલકી જાઓ. છડી ક્યારે જાય ખબર? રિહાવાનો કંઈક પ્રસંગ હોય અને કોઈ બહુ હેત હોય જેને એને કંઈક કરી નાખ્યું હોય ને આપણી યારે, તો આપણું મોઢું છડી જાય. આપણે કાઠિયાવાડમાં એવું કે આનો પતંગ ચડ્યો હોય અને પડી જવું, પડી ક્યારે જાય, કંઈક નુકસાન થાય ત્યારે માણસ મોઢું પડી જાય. રૂપિયા જતા રહ્યા હોય અથવા તો બીજું કાંઈ નુકસાન થઈ ગયું એટલે માણસ મોઢું પડી જાય. અને મલકી જવું, કંઈક મળી જાય, આ કંઈક મળી જાય એટલે માણાનું મોઢું મલકી જાય. પછી કોઈ પ્રેમી મળી જાય તો મોઢું મલકી જાય. ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ મલકી જવું. આ નારદજીનું મોઢું પડી ગયું હતું એટલે કથમ બ્રહ્મ, હે બ્રહ્મન, આ તારું મોઢું કેમ આવું થઈ ગયું છે, તને શેની ચિંતા છે? ઇદાનિમ શૂન્ય ચિત્તોસી ગતવિત્તો યથા જન. કોઈ લોભિયાનું ધન લૂંટાઈ જાય અને માણાને જેમ ચિંતા લાગે એમ તારે કઈ થયું? ઘણા એટલી હદે લોભી હોય છે, એટલી હદે લોભી હોય છે એની આપણે કોઈ કલ્પના ન કરીએ. કે ઉત્તર પ્રદેશના એક નાના એવડા ગામની અંદર એક વાણિયો રહેતો હતો. પૈસાનો પાર નહીં પણ લોભી એટલો બધો, લોભી એટલો બધો એટલે લોકો એનું નામ દાનસંગ પાડી દીધું. લોભીને પાછો દાનસંગ, એટલો બધો ચિંગુસ કે 12 કિલોમીટર દૂર ગંગાજી, પણ કોઈ દાડ ગંગા સ્નાન કરવા ન જાય કારણ કે વાહનમાં જવું પડે ને વાહનનું ભાડું આપવું પડે. એટલે એક દાડો એની પત્નીએ કીધું કે આપ ઇતને કંજૂસ હે, ઇતને લોભી હે, કભી તો ગંગા સ્નાન કરકે આવો, કિતને લોક જાતે હે. તો કે નહીં, અરે આપણે તો નજીક છે, તમારે ઘોડા ગાડી ક્યાં કરીને જવાનું વાહન કરી, તમે એમનામ હાલતા જાઓ ને. તો કે વહા પંડા લોક બહોત હોતા હૈ ને, એટલે બ્રાહ્મણો માગે ને પૈસા. અરે કેટલાય ઘાટ એવા છે કે જ્યાં પંડા ન હોય. તો કે એમ, તો કે હા જાઓ. અને આને વળી એની ઘરવાળી બહુ ભી મારીને, બહુ ભી મારીને એટલે વળી સ્નાન કરવા હર કાશીની અંદર, કાશીથી નજીક રહેતો હતો. હાલતા હાલતા હવારના પોરમાં હાલતા થયો, પણ ઠેઠ સુધી એક જ વિચાર આવે કે કિસી ભી ઘાટ પર જાઉંગા તો પંડા લોક મુજે મિલ હી જાયંગે. જ્યાં બ્રાહ્મણ ન મળે ને ત્યાં મારે જવું છે નાવા. એટલે એને વિચાર કરતા કરતા ઓલી મણિકર્ણિકા નામનો જે ઘાટ છે જ્યાં મડદા બાળે ત્યાં કોઈ બ્રાહ્મણ હોય નહીં, એને એમ ત્યાં નાહી લઉં. અને ત્યાં નાહી લઉં ને એટલે કોઈ બ્રાહ્મણ મળે નહીં એટલે મને કઈ દક્ષિણા બક્ષિણા મારે કઈ આપવું પડે ને. એટલે બરોબર એ ઘાટ ઉપર કપડાં ઉતારી અને ગંગાજીની અંદર ડૂબકી મારી, અને ડૂબકી મારીને ત્યાં ભગવાનને વિચાર આવ્યો કે ગમે એમ કરીને આની પાસે કાંઈક લેવું છે. ભગવાન સ્વયં ઇતના લોભી હે, ઇતના કંજૂસ હે, કિસી કો કુછ ભી દેતા નહીં હે, આજ મુજે તો કુછ લેના હે ઇનસે, કુછ તો લેના હે. ભગવાન પંડિતનું રૂપ ધારણ કરી, મોટું તિલક, ધોતી, ખેસ, મોટી મોટી માળાઓ પહેરી અને ભગવાન જે આમ ડૂબકી મારીને બહાર નીકળે ને, એટલે પંડિતજીએ કીધું, અરે શેઠજી જય શ્રી કૃષ્ણ, હર હર ગંગે, અરે આપ કહાં સે આ ગયે? અરે બસ હમ તો પંડા લોગ હૈ, કહીં ભી મિલ જાતે હૈ, આપ હમેરે યજમાન ઓર મેં આપકા ગોર. અરે મુજે નહીં, અરે તો દાન તો દેના હી પડેગા, ગંગા સ્નાન કિયા હૈ એસે તો પુણ્ય નહીં મિલતા. એટલે તમને મારી હિન્દી તો સમજાય છે ને થોડી થોડી? તો સારું, કારણ કે સિરિયલ જોતા એટલે વાંધો જ ન હોય. ઓલા શેઠ ને તો આમ ગંગામાં ઉભો તો ને ત્યાં ટાટા પાણીમાં ભરજો ઓળો, મને પૈસા આપવા પડશે. ઓલો શેઠ બહાર નીકળતા નીકળતા કે પંડિતજી એસે નહીં ચલે ગયા? તો એસે તો ચલે ગયા હી નહીં, તો ઉધાર મેં દાન દૂ તો ચલે ગયા? પંડિતજી કે હા ઉધારમાં દેશો તો હાલશે, દાન ઉધારમાં લ્યો. કે જોયું જ તમે? આ શેઠ કે ઉધારમાં દાન દઉં તો હાલશે? તો કે દાન ઉધારમાં ચલે ગા. હા તો પછી કે સંકલ્પ કરો. કર્યો સંકલ્પ, એક આનો કે દઉં, એને ઈ લોકોની ભાષામાં ઢેલા કહેવાતું છે, ઢેલા, એક ઢેલા દીધો. એટલે એક આનો, એક આનો દાન મેં કે તમને દીધું ઉધારમાં, કે કઈ વાંધો નહીં ચલેગા, અભી તો મેરે પાસ કુછ નહીં હૈ, ઘર પે જાકર કભી દે દુંગા. સારું, આને તો એટલી ચિંતા થઈ કે એક ઢેલા દેના પડેગા, એક ઢેલા દેના પડેગા. આ આવ્યો ઘરે, ઘરે આવીને જ્યાં ખુરશીમાં બેઠો અને ત્યાં દરવાજો ખખડ્યો. દરવાજો ખખડ્યો એટલે પંડિતને એમથી શું છે, ત્યાંની ઘરવાળીને કે જોને કોણ આવ્યું છે. અને એના એના ઘરવાળા જ્યાં બહાર જોવા જાય ને તો પંડિતજી, જય શ્રી કૃષ્ણ માયજી, ક્યાં હે? અરે શેઠજીને મુજે દાન દિયા હે, ઉધાર લેને આયા હો. અને ઓલાને એમ તું મરી ગયો, અહીંયા આવ્યો ઘડીકમાં, ઘડીકમાં. એટલે એની પત્ની કે કિસી બ્રાહ્મણ કો દાન દેના કા સંકલ્પ કિયા તે, કે હા કિયા તો હે તો દે દો. અરે મેં દેને વાલા નહીં, મર જાઉંગા લેકિન દૂંગા નહીં. પંડિતજી કો બોલ દે, શેઠજી અભી બીમાર હૈ, 8 દિન કે બાદ આના. એટલે એની ઘરવાળી આવીને કહે કે ભાઈ શેઠજી બીમાર થઈ ગયા છે અને 2-5 દાડા પછી દાન દેવાનું કહે છે, એટલે તમે જતા રહો અને હમણાં કાંઈ દાનનો મેળ પડશે નહીં. ભગવાન કે લીધ્યા વગર જવું નથી, મનમાં નક્કી કર્યું. એટલે ભગવાન કે દરવાજો ઉગાડો, અંદર ભગવાન બેઠા. અરે ઘરે જાઓ. અરે ઘરે કેસે જાય, અમેરે અમેરે યજમાન બીમાર હે, અમારો યજમાન બીમાર છે અને હું ઘરે જતો રહ્યો. હું તો અહીંયા બેઠો બેઠો જપ જ કરીશ, 2 ટાઈમ ખાવાનું આપજો, ભલે ને 8 દિવસ પછી એક આનું લઈને જાય, બાકી લીધ્યા વગર જવાનું નથી. દાન દીધું એટલે લઈને જ, ભગવાન સ્વયં છે, ભગવાને નક્કી કર્યું. લોભ્યો કંજૂસ છે પણ લીધ્યા વગર નહીં જવું. એની ઘરવાળી જઈને કે આ પંડિતજી તો માથા બારે, તમે ચીકણા છો એના કરતા વધારે ચીકણા લાગે. કે કેમ? એ તો કે યજમાન બીમાર હોય ને હું ઘેરે જતો રહું, હાલતું છે, હું તો અહીંયા બેઠા બેઠા હરિભજન કરીશ. 8 દિવસનું કે 8 દિન કે બાદ દાન લેકર એ જાઉંગા. બોલો શેઠ વિચાર કરે કે હવે શું કરવું. કે એને કે ગુજરી ગયા, મરી ગયા, કે છે હું શ્વાસ રોકીને ઘડીક પીડો રહીશ, કે છે હા આ કે ગુજરી ગયા એમ કે. અરે પણ જીવ તો કેમ મરી ગયા, એ જાય ને, મારે કઈ પૈસો આપવો નથી. એની ઘરવાળી આવીને કીધું કે પંડિતજી શું છે, કે શેઠ તો મરી ગયા. મરી ગયા? કે હા મરી ગયા. તો કે આખા ગામમાં જાહેરાત કરવી પડે ને, મરી ગયા એને મરેલાને ઘરે થોડા રખાય, એને લઈ જવા પડે ને મહાણે, એટલે મારા યજમાન મરી ગયા હોય એટલે આખા ગામમાં હું કિયા હું. બોલી ઘરવાળી કે ઉભારો ઉભારો કરે ને ત્યાં તો પંડિતજી નીકળી ગયા, તો સ્વયં ભગવાન હતા. 1 મિનિટની અંદર આખા ગામમાં કહી દીધું કે ઓ શેઠજી ચલે ગયે, શેઠજી ચલે ગયે, બધા રૂમાલ નાખી નાખીને આવી ગયા, આખું ગામ ભેગું થઈ ગયું. એની ઘરવાળી કે હું કરજો, તો કે કાંઈ વાંધો નહીં, ભલે મન લઈ જાય નન્ના બિલી. ભગવાન તો જોયા જ કરે, ગમે એમ કરીને આની પાસેથી મૂળ આપણે પૈસો લેવો. નન્ના મીમાં બાંધી દીધો તો એ નથી કહેતો કે હું જીવતો છું. આ લોભી, હવે એનાથી 5 દાડા ગામ જમાડાય? નન્ના મીમ બાંધી દીધો, મહાણ ની અંદર જઈ લાકડા ગોઠવી દીધા ને ચિત્તાની ઉપર ગોઠવી દીધો તો આંખો બંધ ન જાણે મરી ગયો ને એમ જ ડોળ કરે. ભગવાનને એમ તું ગમણે હારો હળગી જાય પણ પૈસો નહીં આપે. અગ્નિ મૂકવાની તૈયારી ને ઠાકોરજી પાસે જઈને કાનમાં જઈને કીધું, આયા હું વૈકુંઠ છે તું હિ નાતા જોડ. સાંભળ, વૈકુંઠ છે આયા હું તેરે સાથ નાતા જોડને કે લીએ. એટલે ઓલા ને એમ થયું, આ તો ભગવાન સ્વયં આવ્યા લાગે છે. આમ આમ જ્યાં ઉગાડી ને ત્યાં તો પંડિતજી મોઢું દેખાણું, પંડિતજી મોઢું દેખાણું, ધરપાજી આંખ બંધ કરી દીધી, મરી ગયો છું હું તો. કે બહુ મસ્ત આ ચરિત્ર. એક સંતે કીધું ભગવાનને એમ થયું, આ કઈ આપવાનું નથી, માંગ લિયો દાન કુછ. ભગવાન વરદાન આપવા તૈયાર, માંગ લિયો દાન કુછ, તું કઈક માગી લે, વરદાન માગી લે, માંગ લ્યો વરદાન કુછ. અને એ વખતે ઓલો એટલું બોલ્યો કે ઢેલા દીજીએ છોડ, તમે જે મારી આગળ ઉધાર દાન લીધું છે ને એક આનાનું એ છોડી દો, એટલે હું બેઠો થઈ જા. ભગવાન કે છોડ્યું જા, પછી ચિત્તામાં બેઠો થયો. આવા લોભી માણા હોય, બધું જ આપે, પૈસા નો આપે. અહીંયા નારદજીને શનકાદિકો કહે છે કે ગતવિત્તો યથા, જેમ પૈસા જતા રહે એવું તારામ થઈ ગયું છે. કું નારદજી કે ના ગુરુદેવ, મને તો ચિંતા જગતની છે, આપણી બધાની, કે આ સમાજ પ્રપંચની અંદર સતત પડ્યો રહે છે, હરિભજન કરતો નથી. જ્ઞાન વૈરાગ અને ભક્તિનો કોઈ ભાવ પૂછતા નથી. મેં પ્રતિજ્ઞા કરી છે, જ્ઞાન અને વૈરાગ ને ભક્તિ સહિત હું આ જગતમાં પ્રવર્તિત કરીશ. બોલો એના માટે શું કરવું? શનકાદિકો કહે છે કે કામ કરીએ. શું કરશું પ્રભુ? ભાગવત કથા બેસારો અને બધા જ સંતો આનંદ તટ ઉપર હરિદ્વાર ક્ષેત્રની અંદર ભાગવત કથા કરવા માટે આવ્યા છે. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા છે, ભક્તિ નાચતી કૂદતી આવી છે. અને એ વખતે નારદજીએ પાછો બીજો પ્રશ્ન કર્યો છે, હે ગુરુદેવ, કે વિશુદ્ધ્યંતિ વદંતુ મહ્યમ સપ્તાહ યજ્ઞેન કથામ. હે ગુરુદેવ, આ જ્ઞાન અને વૈરાગ્યને તે પોતાની યુવાની પ્રાપ્ત થઈ, પણ આ કથા સાંભળવાથી કોનો કોનો ઉદ્ધાર થાય ને કેવા કેવા પાપીઓનો ઉદ્ધાર થાય છે. કોઈ અધમ હોય, નીચ હોય, કપાતર હોય, દારૂ માંસનું ભક્ષણ કરનારો હોય, એવો વ્યક્તિ આ ભાગવત સાંભળે તો ઉદ્ધાર થાય કે હા થાય? સાંભળ રાજ, સાંભળો મુનિ, આ બારામાં હું તમને એક પુરાતન ઇતિહાસ સંભળાવું છું. તુંગભદ્રા નદીનો કિનારો હતો. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ સ્રોત સ્મારતેષુ નિષ્ણાંતો દ્વિતીય ઇવ ભાસ્કર. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ તુંગભદ્રા નદીના કિનારા ઉપર રહેતો હતો. ચાર વર્ણોનું ગામ હતું, સુખી ગામ હતું. વેદશાસ્ત્રને ભણેલો હતો. એને એક પત્ની હતી, એનું નામ ધુંધલી હતું. આપણી જ કથા જો, આ તુંગભદ્રા એટલે આ શરીર, 84 લાખ જન્મ છે. કેટલા? આઠડે છોગડે 84 લાખ શરીર ભગવાનના ઘરે. એમાં સારામાં સારું શરીર મનુષ્યનું છે. કીડીથી માંડી કુંજર એટલે હાથી સુધીની યાત્રા જીવ એમાં કરે છે. આપણે ક્યારેક ઝાડ બન્યા છીએ, આપણે ક્યારેક પહાડ બન્યા છીએ, આપણે ક્યારેક કીડી બન્યા છીએ, આપણે ક્યારેક ભૂંડ પણ બન્યા છીએ. આ બધી યાત્રા કરતા કરતા હું તમે માણસ થયા છીએ. અને આમાંય જો હરખા નહીં રહીએ અને હરખા નહીં હાલીએ તો પાછા ક્યારેક કૂતરો થવું પડશે, ક્યારેક ભૂંડ થવું પડશે. થવું છે એવું બધું થવાનો વિચાર આવે? જો ન થવું હોય તો ભગવાનને, ભગવાનનું ભજન કરવું પડશે. આ તુંગા નહીં, ભદ્રાણી એટલે તુંગ, ભદ્ર એટલે ઉત્તમમાં ઉત્તમ શરીર આ મનુષ્યનું છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. અને મને તમને બધાને ભગવાને પ્રાપ્ત કરાવ્યું છે, આપ્યું છે. આમાં રહીને હરિભજન કરવાનું છે. બધાને એક એક પત્ની છે, એનું નામ બુદ્ધિ, બુદ્ધિ એનું નામ છે ધુંધળી. ધુંધળી એટલે ધુંધળાશ, એમાં કાંઈ દેખાય નહીં. એને કોઈ દીકરો નથી. આત્મદેવે દીકરો થાય એટલા માટે ઘણા પ્રયત્ન કર્યા પણ થયો નહીં. કેટલાય દાન પુણ્ય કર્યા પણ સુત પુરાણી કહે છે કે હે મુનિઓ, અંતે આત્મદેવ મરવા માટે તૈયાર થયા. એકદા સત્વિજો દુઃખાત ગૃહમ ત્યક્ત્વા વનમ ગતા. મરી જવા માટે ઘર છોડી અને વનમાં જ્યારે નીકળી ગયા, પાણીમાં પડીને મરી જવાનો સંકલ્પ કર્યો, એ જ વખતે એને કોઈ સંત દેખાણા. અને સાધુની કૃપા થાય તો શું ન થાય. સાધુના ચરણમાં પડ્યા અને ખૂબ રડવા મીંડ્યા. ગુરુ, હે સંત મહારાજ, બહુ જ્યારે રડતા હતા એ વખતે સાધુએ એના વાહામાં હાથ ફેરવતા ફેરવતા એટલું કીધું, કથમ રોદિશી વિપ્રત્વમ કાતે ચિંતા બલિયસી. હે બ્રાહ્મણ, તું ક્યું રોતા હે? તારે શેની ચિંતા છે? તકલીફ શું છે? અને એ વખતે આત્મદેવે કીધું, મહારાજ મને દીકરો નથી. અને સાધુ કે, દીકરા વગર તો હારું, કે તારા ભાગ્યમાં જે કઈ સંપત્તિ છે એ ભગવાનના માટે વપરાય. આ મારું મારું કરી નકરો હાલી નીકળમાં, આ સંસારમાં કોઈ કોઈનું નથી. જય સ્વામી. ભગવાનમાં પ્રેમ કર ભલા માડા, આ જગત તો સ્વપ્ન જેવું છે. ભગવાન શિવજીએ બહુ સરસ કીધું, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સ્વપ્ના. ભગવાન એ ખાચા છે. કોણ કોનો દીકરો અને કોણ કોનો બાપ? આત્મદેવ, દીકરા હારા હોય તો ઠીક છે, બાકી જો હામા કાંઠાના મળે ને તો દુઃખી થાય. માટે તારા હાથે સત્કર્મ કર. આત્મદેવ માન્યા નહીં. પેલા સંતે ફળ આપ્યું, જા તારે ત્યાં ભગવાન દીકરો આપશે. આત્મદેવી ફળ લાવી ધુંધલીને આપ્યું, ધુંધલીએ ખાધું નહીં. આ કથા બહુ પ્રસિદ્ધ છે. ગાયને ખવડાવી દીધું. એની બેનપણીને હારે નક્કી કર્યું કે તારે દીકરો થાય તું મને આપી દેજે, હું તારા ધણીને પૈસા આપી દઈશ. તો કે સારું. આ બાજુ આત્મદેવને ત્યાં 9 મહિના પછી પેલી એની બેનપણીને ત્યાં દીકરો હતો ને, રાતો રાત ધુંધલી લઈ આવી. ધુંધલીએ જાહેરાત કરી કે મેં દીકરાને જન્મ આપ્યો છે. એનું નામ ધુંધુકારી પાડ્યું. અને આત્મદેવનું જે ઓલી ફળ આવ્યું હતું, સંતની કૃપા હતું, એ ગાયને ખવડાવી દીધું હતું. એ સંતની કૃપા નિષ્ફળ નથી ગઈ. ગાયના પેટે છોકરાનો જન્મ થયો. ગાયના પેટે સાધુ આશીર્વાદ આપ્યો તો શું ન થાય? અમારી તન બ્રહ્મચારી એવા હતા, ભાલુમાં કેટલાયને દીકરા આપ્યા. અને પાછા નિશાની આપે, ઓલા હઠીભાઈની તો મને કેટલાય વાતો કરી. આપણે તેને મળ્યા છીએ કે તમારે દીકરો થાય, એનું નામ તમારે આવું પાડવાનું, આ દિવસે થાય અને એને આવું નિશાન હશે. નિશાન વાળો છોકરો વિચાર. આ સાધુનો પ્રતાપ છે, સાધુની સામર્થ્ય છે. સંતની કૃપાનું ફળ કોઈ દાડો નિષ્ફળ જાતું જ નથી. આત્મદેવને દીકરા થયા, પણ એક પાપ હતું અને એક પુણ્ય હતું, એટલે પાપનું પરિણામ પાપના માર્ગે ગયું. સુત પુરાણી કહે છે, હે મુનિઓ, ગોકર્ણ પંડિતો મહાજ્ઞાની ધંધુકારી મહાખલહ, સ્નાન શૌચક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધવર્ધિત દુષ્પરિગ્રહ કરતા ચ શવહસ્તેન ભોજનમ. ઓલા સાધુએ કીધું હતું કે આ સંસારમાં કોઈ કોઈનું કોઈ નથી, અને આ જેવો મોટો થયો એટલે બાપને હેરાન કરવા માંડ્યો. એટલા હેરાન કરે, દારૂ પીવે, બ્રાહ્મણનો દીકરો થઈ ચોરી કરે, વ્યભિચાર કરે, નાના નાના છોકરાને કૂવામાં નાખી દે, આખું ગામ ફરિયાદ કરવા માટે આવ્યું, આત્મદેવને મારે, પૈસા લાવ. કારણ કે દારૂ પીવો હોય, જુગાર રમવો હોય તો પૈસા વગર તો થાય નહીં. પૈસા લાવ, આત્મદેવને મારી. અરે, પોતાનો હગો દીકરો જ્યારે બાપને મારે ત્યારે બાપને દુઃખ કેટલું થાય. અને આત્મદેવ એટલા દુઃખી થયા, એટલા દુઃખી થયા. અને એ વખતે ઓલા સાધુના વચન યાદ આવ્યા. કોઈ સંત જ્યારે કહેતું હોય છે ને ત્યારે આપણને મનાતું નથી, પણ જ્યારે સામે પડે ને બધું ત્યારે ખબર પડે. પેલા સાધુએ કીધું, આત્મદેવ, આ સંસારમાં કોઈ કોઈનું કોઈ નથી હો, આ મોહ રહેવા દે. અને જેટલો મોહ વધશે એટલું દુઃખ વધશે. ત્યારે આત્મદેવે સાધુને એવું કહ્યું હતું, મહારાજ તમે તો બાવા થઈ ગયા, તમને શું ખબર પડે છોકરાનું સુખ કેવું હોય. અને એ વાત આજે આત્મદેવને યાદ આવે છે. અને આત્મદેવને જ્યારે યાદ આવી તે ઘરમાં બેઠા બેઠા રડતા હતા.
એને રડતા રડતા એને એમ થતું હતું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ
તમને ગાતા આવડે છે? એક કડી ગા.
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ના હક ના મરો બધા મતી મતી રે, કોઈ કોઈનું નથી રે,
આ જગતમાં ભગવાન એક આપણા છે, ભગવાનની સાથે નાતો હશે ને એટલું સુખ વધે છે. આત્મદેવ ઘર છોડીને જંગલમાં જતા રહ્યા ત્રાસથી, એના છોકરાનો એટલો ત્રાસ વધી ગયો. થોડો સમય થયો, પેલી એની મા ધૂંધલી હતી, એને તેના ધૂંધુગારી મારવા માંડ્યો, એ કૂવામાં પડી. ગોકર્ણ મહારાજને એમ થયું કે હવે અહીંયા હું રહેવું, તું ગોકર્ણ મહારાજ ઘરનો ત્યાગ કરીને જતા રહ્યા, અને આ ધૂંધુકારી પાંચ વેશ્યાને ઘરમાં લાવ્યો. પાંચ વિષયા એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આપણા જે પંચ વિષય છે એ પાંચ વિષયાઓ છે. એનું પોષણ કરવા માટે આ ધૂંધુકારી ચોરી કરે, લૂંટફાટ કરે, ગમે ત્યાં જઈને ચોરી કરે. એક દાડો વિચાર કર્યો કે મોટા રાજાને ત્યાં ખજાનો ફાડું, મોટા રાજાને ત્યાં એને ચોરી કરી, કેટલું બધું ધન લાવીને પેલી વિષયાઓને આપ્યું, અને પછી બહુ દારૂ પીધો, અને દારૂ પીને પછી હુઈ ગયો. પેલી પાંચે સ્ત્રીઓ વિચાર કર્યો કે જો રાજા પગેરું લેતા લેતા આને પકડશે અને આને પકડજે તો ભેગી ભેગી આપણને પકડજે, એને તો હોળીએ જડાઈ દે પણ આપણને જડાઈ દે. એક કામ કરીએ, થાકેલો છે, દારૂ બહુ પીધો છે, અને આને આમનામ જો મારી નાખીને તો પૈસા આપણને મળે. એ બધા પૈસાના હગા છે, આપણા કોઈ હગા નથી. ઓ ભાઈ, કાયમ વિચારી રાખવું. એટલે જેટલું ભજન કર્યું છે ને એ કામ આવશે, ભગવાન રક્ષા કરશે. રાત્રિએ ખાટલા હો તો બાંધી દીધો, બે જણીએ ગળું દબાવ્યા દબાવ્યું, અને એક જણીએ હળકતા અંગારા સિપ્પિયામાં લઈ અને ઓલાના મોઢામાં નાખી દીધા, એટલે રાડ પણ પાડી નો એક્યો ને, એવી ભયંકર અવસ્થામાં મરી ગયો. તીવ્ર વાસનાના કારણે મર્યો એટલે પ્રેત ભૂત થયો. ગોકર્ણ મહારાજે તો એનું શ્રાદ્ધ કર્યું ગયાની અંદર, શ્રાદ્ધ કરીને ફરતા ફરતા પાછા પોતાના ઘરે આવ્યા, અને આ બાજુ જ પોતાના ઘરની અંદર ઉતારો કર્યો. સાંજના સમયે ખાટલો ઢાળીને સૂતા, રાત્રિએ ભયંકર અવાજ આવવા લાગ્યા. ગોકર્ણ મહારાજ જાગીને વિચાર કરે, આ અવાજ વેદનાના શેના છે? રડવાનો અવાજ આવે, ક્યારેક ગાયનું રૂપ, ક્યારેક ભેંસનું રૂપ ધારણ કરે, ક્યારેક બકરાનું રૂપ ધારણ કરે, ક્યારેક ઘેટાનું રૂપ ધારણ કરી, અને જુદા જુદા રૂપ ધારણ કરી કરી અને ગોકર્ણ મહારાજની સામે પ્રગટ થાય. ગોકર્ણ મહારાજે પાણી છાટીને વાચા આપી, તું છો કોણ? અને રડતા રડતા કીધું કે મહારાજ, હું તમારો મોટો ભાઈ ધૂંધુકારી છું. અરે, ગયામાં તો મેં તારું શ્રાદ્ધ કર્યું હતું અને તારું આ દશા? અને એ વખતે પેલા ધૂંધુકારીએ કીધું, મોટા ભાઈ, મારા પાપ એવા છે, ગયાયામ સત શ્રાદ્ધેન નમેર મુક્તિર ભવિષ્યતિ, એક નહીં સો શ્રાદ્ધ કરો તોય મારી મુક્તિ શક્ય નથી.
તો પછી હું કરું? કંઈ પણ ઉપાય કરો, મારો મોક્ષ થાય એવું કરો. અને ગોકર્ણ મહારાજે કીધું, અત્યારે તું જા, સવારે હું ઉપાય શોધી સંતોને પૂછું. સંતો કે શ્રાદ્ધ કરો, શ્રાદ્ધ તો કર્યું, તો કે બીજો ઉપાય અમારી પાસે નથી. અને એક ઋષિનું સંતાન, એક સંતની કૃપાનો આશીર્વાદ તો દીકરો જે હતો એનામાં તાકાત કેટલી છે. સવારના પોરમાં ગંડકી નદીની અંદર આમ કેડ સુધી ગંગામાં ઊભો રહ્યો અને હાથની અંદર જળ લઈ અને સૂર્યનારાયણ દેવ હજી તો ઉદિત થતા હતા, ત્રાટક કર્યું અને ત્રાટક કરી અને સૂર્યનોય જ્યાં અર્ઘ્ય એટલે જળ ચડાવ્યું અને મંત્ર બોલ્યા, ઓમ ભૂર્ભુવઃ સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયા. સૂર્યની ગતિ અટકી ગઈ, પ્રગટ થયા. ગોકર્ણ, શા માટે તે મને ઉભો રાખ્યો? મહારાજ, મારા ભાઈની મુક્તિનો માર્ગ બતાવો. અને એ વખતે એમ કહેવાય છે કે એમણે કીધું કે ભાગવત કથા કરાવો. ભાગવતથી મુક્તિ થાય? આ ગોકર્ણ, આ પ્રતાપ આ ભાગવત કથાનો છે. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, પ્રેતની પીડાનો નાશ કરનારી આ કથા છે. ભાગવતની કથા બેઠી આખા ગામમાં, આખું ગામ ધુમાડા બંધો, આપણે છે ને એમ જ આખું ગામ સાંભળવા આવે. પણ એ એટલા ડાયા હતા કે આવો દેકારો નહોતો કરતા, ખબર નહીં આ બાલની બાયું ઘરે વાતો કરવા નહીં મળતી, એટલે અહીં વાતો કરવા સ્પેશિયલ પ્રોગ્રામ ગોઠવો છે. પાંચ દાડાનો પૂજારી છે. તમે તમને ધન્યવાદ જો. આપણા ગામમાં કોઈ સાધુ આવે ને તો આપણી છાપ હારી લઈને જવા પડે. પાંચ દાડા હરખા રહેજો ને. હું તો બધે ગામડે ગામડે વાતો કરીશ કે આંબળી ગયા હતા, પણ વાપારે પચામણ ભાત બાફાના હોય ને તો એક દાણે દાણો ન દબાવવાનો, એક દાણો દબાય ને એટલે ખબર પડી જાય કે પચાસે પચાસ મણ બફાઈ ગયા. એમ ગામમાં કે ઘરે ઘરે જોવા ન જોવા ને અહીંયા આવીને જે નમૂના દેખાય એટલે ખબર પડી જાય આખું ગામ જ આમ છે. વાંધો નહીં, પહેલો દાડો છે, તમને ખબર પડી જાય ને મને ખબર પડી જાય એવી સરસ કથા બેઠી. સાત દિવસની વાહડો હતો એની અંદર એમ કહેવાય છે ધુંધુકારી આવીને બેઠો. એક દિવસ પૂરો થયો, એક ગાંઠ તૂટી ગઈ. બીજો દિવસ થયો, બીજી તૂટી. સાત દિવસે સાત ગાંઠ તૂટી ગઈ. દેવતાઓ વિમાન લઈને આવ્યા, આલો દિવ્ય શરીર પ્રાપ્ત થયું પ્રયત્ને. અને એ વખતે ગોકર્ણ મહારાજે કીધું, કથા તો આખા ગામે સાંભળી છે, ઉદ્ધાર આનો એકનો કેમ? ત્યારે પાર્ષદોએ કીધું, મહારાજ કર્મ ભેદના કારણે ફળ ભેદ થયો છે. આણે જે રીતે કથા સાંભળી છે એ રીતે ગામમાં આખી નથી સાંભળી. અને અખંડ ઉપવાસ કરીને કથા સાંભળી, પસ્તાવાની સાથે ધ્યાનપૂર્વક કથા સાંભળી છે, એટલા માટે આનો નિષ્પાપ થયો, આનો ઉદ્ધાર થાય છે. ફરીને કથા બેઠી અને આખા ગામનો ઉદ્ધાર થયો એવી ભાગવતમાં કથા છે.